આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. આજથી શરૂ થનારા સંસદના શિયાળુ સત્રમાં 19 ડિસેમ્બર સુધીમાં 15 બેઠકો યોજાશે. મંત્રી અર્જુન મોઢવાડિયાએ સુરતના ખોડબા ગામે દીપડાઓ માટે રેસ્ક્યુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું. સુરતના અલથાણ વિસ્તારના લોકોની સમસ્યા સાંભળીને તેના ઉકેલની ખાતરી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. આગામી 4 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીમાં સામાન્ય વધારો થવાની શક્યતા. ભારતે 3 મેચની ઓડીઆઈ શ્રેણીની રાંચી ખાતે રમાયેલી પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને 17 રનથી હરાવ્યું અને એશિયન ફૂટબોલ કોન્ફેડરેશન મેચમાં ભારતે ઈરાનને 2-1થી માત આપીને સાઉદી અરેબિયા ખાતેની ટુર્નામેન્ટમાં ક્વોલિફાય કર્યું. સમાચાર વિગતવાર. સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થશે. આગામી 19 ડિસેમ્બર સુધી ચાલનારા આ સત્રમાં કુલ 15 બેઠકો યોજાશે. આ સત્રમાં 13 વિધેયકને ચર્ચા અને પસાર કરવા સૂચિબદ્ધ કરાયા છે, જેમાં રાષ્ટ્રીય રાજમાર્ગ સુધારા વિધેયક, પરમાણુ ઉર્જા વિધેયક અને ભારતીય ઉચ્ચ શિક્ષણ આયોગ વિધેયક 2025 સહિતના વિધેયકોનો સમાવેશ થાય છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ લોકસભામાં સેન્ટ્રલ એક્સાઇઝ સુધારો વિધેયક અને આરોગ્ય સુરક્ષા અને રાષ્ટ્રીય સુરક્ષા ઉપકર વિધેયક 2025 રજૂ કરશે. આ ઉપરાંત વર્ષ 2025-26 માટે અનુદાન માટેની પૂરક માંગણીઓ પર પણ ચર્ચા અને મતદાન થવાની શક્યતા છે. દરમિયાન ગઈકાલે સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં સર્વપક્ષીય બેઠક યોજાઈ હતી. સંસદીય બાબતોના મંત્રી કિરેન રિજિજુએ જણાવ્યું કે સરકાર બંને ગૃહોના નિયમો અનુસાર મહત્વપૂર્ણ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે. રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાએ ગઈકાલે સુરતના ખોડબા ગામે રૂપિયા 2 કરોડના ખર્ચે દીપડાઓ માટે રેસ્ક્યુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું. આ રેસ્ક્યુ સેન્ટરના કાર્યરત થવાથી વન વિભાગને આ વિસ્તારમાં માનવભક્ષી દીપડાના રેસ્ક્યુમાં મદદ મળશે તેમ શ્રી મોઢવાડિયાએ જણાવ્યું હતું.
આ વિસ્તારની અંદર છેલ્લા ઘણા વર્ષોમાં દીપડાની સંખ્યા વધી છે અને એમાંથી અમુક દીપડાઓ જે છે એ માનવ સાથે, માનવ વસ્તી સાથે સંઘર્ષમાં હોવાથી એ થોડા વાયોલન્ટ થયેલા છે, તો આવા દીપડાઓને અલગ કરીને એમને આ રેસ્ક્યુ સેન્ટરમાં રાખવામાં આવશે.
રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરત ખાતે લોકો સાથે ચર્ચા કરી. સુરતમાં અલથાણ વિસ્તારમાં મોડી સાંજે હર્ષ સંઘવી સોહમ સર્કલ પહોંચ્યા હતા, જ્યાં તેમણે લોકો સાથે ચર્ચા કરીને તેમની સમસ્યા સાંભળી તેના ઉકેલની ખાતરી આપી હતી.
ખાસ તૌર પર જબ લોગો કે બીચ મેં જાતે તો ઇતના બડા ક્ષેત્ર હૈ તો સમસ્યાઓ કા હલ ભી નિકાલના યે હમારી જિમ્મેદારી હૈ, તો લોગો કી સમસ્યા ભી હમ તક પહોંચે ઉસી કે લિયે યે પ્રયાસ હોતા હૈ. તો એસી બેઠકો મેં છોટી મોટી સમસ્યાઓ કી ભી જાણકારી મિલતી હૈ ઓર વોહી સમસ્યા ભી આજ મેને સુની હૈ ઓર માહિતી કે આધાર પર હમ લોગ કામ કરતે.
હવામાન વિભાગે આગામી 4 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે રાજ્યમાં ઠંડીમાં સામાન્ય વધારો થવાની શક્યતા છે. હાલ રાજ્યના 14 જિલ્લામાં તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસની આસપાસ નોંધાયું છે. સૌથી ઓછું લઘુત્તમ તાપમાન વડોદરા અને અમરેલીમાં 16.8 ડિગ્રી નોંધાયું હતું. જેનું કોઈ નથી તેની સાથે સરકાર છે, આ સૂત્ર હેઠળ નોંધારા બનેલા બાળકો માટે સરકારની પાલક માતા પિતા યોજના આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે. સરકાર દ્વારા બનાસકાંઠાના 1,727 લાભાર્થીઓને દર મહિને 51,81,000ની સહાય ચૂકવાય છે. બનાસકાંઠાના આ યોજનાના લાભાર્થી દિનેશભાઈએ જણાવ્યું કે તેમની પુત્રવધુએ માતા પિતા ગુમાવ્યા છે, પરંતુ સરકારે સાથ છોડ્યો નથી.
અને અર્શીદાથી મારા પુત્ર સંજય મારી પત્ની છે ને તે સાસણની વતની હતી, તેના માતા પિતા બિલકુલ નાના હતી ને મરી ગયા હતા, તો એ વખતે તેમણે સમાજ સુરક્ષાનું ફોર્મ ભર્યું, તેમણે મહિને 3,000 રૂપિયા સમાજ સુરક્ષા આપતી હતી ને એમને પછી તેમાં લગ્ન થયા. પાલક માતા પિતા પાલક યોજના તેમજ આ લગ્ન યોજનામાં જે સરકારશ્રી તરફથી 2,00,000 રૂપિયા મળ્યા છે તે બદલ હું મુખ્યમંત્રી તેમજ ગુજરાત સરકારનું ખૂબ ખૂબ અભિનંદન.
આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. ગીર સોમનાથ જિલ્લામાં SD બસ સ્ટેશનમાં ધૂમ્રપાન અને ગંદકી કરનાર 47 લોકો દંડાયા છે. જૂનાગઢ એસટી ડિવિઝન હેઠળના વેરાવળ, તલાલા અને સોમનાથ એસટી બસ સ્ટેશનમાં ધૂમ્રપાન અને ગંદકી કરનારા વિરુદ્ધ ડ્રાઇવ યોજાઈ હતી, જેમાં 47 લોકો સામે દંડ વસૂલાયો છે. કચ્છના સામખિયાળી સૂરજબારી વચ્ચે શિકારપુર પાસે 4 ટ્રકમાં આગ લાગતા દુર્ઘટના સર્જાઈ હતી. શોર્ટ સર્કિટને પગલે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું છે. હાલ ઘટનામાં જાનહાનીના કોઈ અહેવાલ નથી. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી યુનિટી માર્ચ અંતર્ગત મુંબઈથી ગોદાવરી પ્રવાહ યાત્રા શરૂ કરવામાં આવી હતી. આ યાત્રા દમણ પહોંચતા પ્રશાસક પ્રફુલ્લ પટેલ દ્વારા યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું. દેશના જુદા જુદા 9 રાજ્યો અને 200 જિલ્લાના સભ્યો આ યાત્રામાં જોડાયા છે. દમણથી આ યાત્રા વલસાડ સુરત થઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી પહોંચશે, જ્યાં યાત્રાનું સમાપન થશે તેમ ગોદાવરી પ્રવાહ યાત્રાના સંયોજક વરુણ ઝવેરીએ જણાવ્યું હતું.
હમારે જો ડેલિગેટ્સ હૈ વો 9 અલગ અલગ પ્રદેશ સે આયે હૈ, કરીબન 200 અલગ અલગ જિલ્લાઓ સે આયે હૈ, ઓર વો યે ઇન્ફ્રાસ્ટ્રક્ચર દેખ કર ઉનકો જો પ્રધાનમંત્રી જી કી નય ભારત કી એક કલ્પના હૈ ઉસકા એક ઉદાહરણ મિલા. જિસ તરહ સે કામ સંઘ પ્રદેશ મે હુઆ હૈ વો બહોત જ્યાદા ઇન્સ્પિરેશન દેતા હૈ. હમારી યાત્રા ઇસકે બાદ વલસાડ, નવસારી ઓર ફિર સુરત જાયેગી. તો વો યાત્રા કે પહેલે એડમિનિસ્ટ્રેટર સર ને હમ સબકો બ્લેસિંગ્સ દીએ. ઉન્હોને બતાયા એક બહોત ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કે યે યાત્રા એક પ્રેરણા યાત્રા હૈ.
ક્રિકેટમાં ભારતે 3 મેચની ઓડીઆઈ શ્રેણીની પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને 70 રનથી હરાવ્યું. ગઈકાલે રાંચીમાં રમાયેલી મેચમાં 350 રનના લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકા 4 બોલ બાકી રહેતા 332 રનમાં ઓલ આઉટ થયું હતું. કુલદીપ યાદવે 4, જ્યારે હર્ષિત રાણાએ 3 વિકેટ લીધી હતી. પહેલા બેટિંગ કરતા વિરાટ કોહલીના 120 બોલમાં 135 રનની મદદથી ભારતે નિર્ધારિત 50 ઓવરમાં 8 વિકેટે 349 રન બનાવ્યા હતા. આ ઇનિંગ સાથે કોહલીએ તેની 52મી ઓડીઆઈ આંતરરાષ્ટ્રીય સદી નોંધાવી અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક જ ફોર્મેટમાં સૌથી વધુ સદીનો નવો વિશ્વ વિક્રમ સર્જ્યો છે. વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. આ જીત સાથે ભારત 3 મેચની ઓડીઆઈ શ્રેણીમાં 1-0થી આગળ છે. અમદાવાદમાં રમાઈ રહેલી એશિયન ફૂટબોલ કોન્ફેડરેશનની ગ્રુપ ડીની મેચમાં ભારતે ઇરાનને 2-1થી હરાવ્યું છે. આ વિજય સાથે ભારતે ગ્રુપમાં ટોચનું સ્થાન હાંસલ કરીને સાઉદી અરેબિયા ખાતેની ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય કર્યું છે. અમદાવાદની સિવિલ હોસ્પિટલના તબીબો દ્વારા 15 મહિનાના બાળકની અત્યંત જટિલ ગેસ્ટ્રિક પુલ અપ સર્જરી સફળતાપૂર્વક કરાઈ છે. હોજરીને ખેંચીને તેમાંથી અન્નનળી તૈયાર કરાતા હવે મહારાષ્ટ્રનો બાળક હિમાંક્ષ મોઢેથી ખોરાક લેતો થયો છે. આ અંગે સિવિલ સુપરિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું કે 8 લાખના ખર્ચે થતી આ દુર્લભ સર્જરી નિઃશુલ્ક કરી આપવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા આગામી 8-9 જાન્યુઆરી 2026 દરમિયાન રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર કચ્છની વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સનું આયોજન કરાયું છે. આ કોન્ફરન્સની સાથે જ 8-11 જાન્યુઆરી 2026 દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ એક્ઝિબિશન પણ યોજાશે, જે સમગ્ર કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારના ઉદ્યોગો, મધ્યમ અને સૂક્ષ્મ ઉદ્યોગો, સરકારી સંસ્થાઓ અને ઉદ્યોગ સાહસિકોને યોગ્ય મંચ પૂરું પાડશે. મહેસાણાના લોકસભા મતવિસ્તારમાં સાંસદ હરિભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સાંસદ ખેલ મહોત્સવ 2025નો આરંભ થયો છે. આ સ્પર્ધા કડી ખાતેથી શરૂ થઈ છે, જે 25મી ડિસેમ્બર સુધી વિવિધ વિધાનસભા વિસ્તારમાં યોજાશે. આમાં એથ્લેટિક્સ, કબડ્ડી, ખોખો, વોલીબોલ અને ટેનિસ સહિત અનેક રમતોનો સમાવેશ થાય છે. જામનગર આહિર સમાજ દ્વારા જામનગરમાં સમૂહ લગ્નોત્સવ તેમજ સન્માન સમારોહ યોજાયો, જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા. આ કાર્યક્રમમાં સાંસદ પૂનમ માંડમ, પૂર્વમંત્રી મૂળ બેરા, શિક્ષણમંત્રી ત્રિકમ છાંગા અને આહિર સમાજના કોર્પોરેટરો દ્વારા સમાજના શ્રેષ્ઠીઓનું સન્માન કરાયું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. આજથી શરૂ થનારા સંસદના શિયાળુ સત્રમાં 19 ડિસેમ્બર સુધી 15 બેઠકો યોજાશે. મંત્રી અર્જુન મોઢવાડિયાએ સુરતના ખોડબા ગામે દીપડાઓ માટે રેસ્ક્યુ સેન્ટર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું. સુરતના અલથાણ વિસ્તારના લોકોની સમસ્યા સાંભળીને તેના ઉકેલની ખાતરી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી. આગામી 4 દિવસ દરમિયાન રાજ્યમાં ઠંડીમાં સામાન્ય વધારો થવાની શક્યતા. ભારતે 3 મેચની ઓડીઆઈ શ્રેણીની રાંચી ખાતે ગઈકાલે રમાયેલી પહેલી મેચમાં દક્ષિણ આફ્રિકાને 70 રનથી હરાવ્યું અને એશિયન ફૂટબોલ કોન્ફેડરેશનની મેચમાં ભારતે ઇરાનને 2-1થી માત આપીને સાઉદી અરેબિયા ખાતેની ટુર્નામેન્ટમાં ક્વોલિફાય કર્યું. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.